એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા લેખિકાની વાત કરવાના છીએ જેમણે આમ બે દુનિયાને પોતાની કલમથી જોડી દીધી. પર્લ એસ બક.
હા, પર્લ એસ બક અમેરિકામાં જન્મ્યા, પણ જેમનું હૃદય તો ચીનમાં જ ધબકતું હતું એમ કહી શકાય.
બરાબર.
એમનો પરિચય આપીએ તો, પર્લ સાઇડન સ્ટ્રીકર બક, જન્મ 1892માં વેસ્ટ વર્જિનિયા, અમેરિકા. પણ
લગભગ આખું જીવન, મતલબ કે જીવનનો મોટો ભાગ એ ચીનમાં વીત્યો. મિશનરી માતા પિતા સાથે સાવ નાના હતા, 3 જ મહિનાના, ત્યારે ચીન પહોંચી ગયા.
એટલે એમની પહેલી યાદો, પહેલી ભાષા, બધું ચીનનું.
હા, બધું જ. આજે બેવડી ઓળખશે ને અમેરિકન જન્મ અને વારસો, પણ ઉછેર અને અનુભવો ચીનના, એ જ એમના જીવન અને ખાસ તો એમના લેખનનો મુખ્ય આધાર બન્યો.
અને એના આધારે એમણે જે સિદ્ધિ મેળવી, 1938માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર, અને એ પણ મેળવનાર પ્રથમ અમેરિકન મહિલા. ખરેખર મોટી સિદ્ધિ. પણ એમનું મહત્વ ફક્ત નોબેલ પુરસ્કાર પૂરતું નથી, હો?
ના, બિલકુલ નહીં. શા માટે તેઓ આટલા મહત્વપૂર્ણ ગણાય છે?
કારણ કે એમણે પશ્ચિમ અને પૂર્વ વચ્ચે, ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે, એક સમજણનો, સહાનુભૂતિનો સેતુ બાંધવાનું મોટું કામ કર્યું.
એ સમયમાં આ બહુ મોટી વાત કહેવાય.
બહુ જ મોટી. એ સમય યાદ કરો, પશ્ચિમમાં ચીન માટે કેવી ધારણાઓ હતી? કાં તો બહુ ઓછી માહિતી, કાં તો સાવ વિચિત્ર, રહસ્યમય કલ્પનાઓ.
હા, બરાબર.
ત્યારે પર્લ બકે શું કર્યું? એમણે ચીનના સામાન્ય માણસ, ત્યાંના ખેડૂતો, એમના રોજના સંઘર્ષ, એમની તકલીફો, એમની આશાઓ, આ બધાનું એટલું વાસ્તવિક અને લાગણીસભર ચિત્રણ કર્યું કે પશ્ચિમના વાચકો પણ એની સાથે જોડાઈ શક્યા.
બિલકુલ.
એમણે ચીનના લોકોમાં રહેલી પેલી સાર્વત્રિક માનવીયતા ઉજાગર કરી. એ ખાલી લખતા નહોતા, એ જાણે એ પાત્રોને જીવતા હતા. એટલે માત્ર લેખિકા નહીં, પણ એક મોટા માનવતાવાદી તરીકે પણ ઓળખાયા.
અને એમના માનવતાવાદી કાર્યો પણ એટલા જ મહત્ત્વના રહ્યા.
હા,
પણ એમના લેખનને અને એમના જીવનને બરાબર સમજવા માટે મને લાગે છે કે એ સમયનો જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ હતો એ સમજવો જરૂરી છે.
ચોક્કસ. ચાલો થોડી એ સમયની વાત કરીએ. એ કેવો સમય હતો?
હા, કયો સમયગાળો હતો એ?
જુઓ, એમનો જન્મ થયો અમેરિકાના ગિલ્ડેડ એજના અંત ભાગમાં, અને ચીન ગયા ત્યારે ક્વિંગ રાજવંશ લગભગ પૂરો થવાની તૈયારીમાં હતો.
ઓહ, એટલે મોટા ફેરફારોનો સમય.
બિલકુલ. અને એમનો મુખ્ય લેખનકાળ એટલે કે 1930 થી 1950નો દાયકો, એ તો વૈશ્વિક ઉથળપાથળનો સમય હતો. વિચારો, દુનિયાભરમાં મહામંદી ચાલી રહી હતી.
હા,
યુરોપમાં ફાસીવાદનો ઉદય થઈ રહ્યો હતો, બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, ચીનમાં પોતે આંતરવિગ્રહ અને ઉપરથી જાપાનનું આક્રમણ, આ બધાની વચ્ચે એ લખી રહ્યા હતા.
બાપરે,
ખરેખર અશાંત સમય. અને ત્યારે સાહિત્ય જગતમાં શું સ્થિતિ હતી, ખાસ કરીને અમેરિકામાં? અમેરિકામાં ત્યારે હાઈ મોડર્નિઝમ ચાલતું હતું. ફોકનર, હેમિંગવે, ટીએસ એલિયટ જેવા લેખકો, એમની શૈલી કેવી પ્રયોગાત્મક, ઘણીવાર જટિલ, મનના ઊંડાણોમાં ઉતરતી. બીજી તરફ સ્ટેનબેક કે ડ્રેઝર જેવા સોશિયલ રિયલિસ્ટ પણ હતા, જે સમાજના પ્રશ્નો, ગરીબી, અસમાનતા પર લખતા હતા.
તો પર્લ બક આ બધાથી કઈ રીતે જુદા પડતા હતા?
એમની શૈલી, ખબર છે, એ સાવ અલગ હતી. એ 19મી સદીનો જે વાસ્તવવાદ હતો ને, એની વધુ નજીક હતી. ભાષા એકદમ સીધી, સરળ, સ્પષ્ટ.
એટલે કદાચ સામાન્ય વાચકોને વધુ ગમી.
હા, ચોક્કસ. એમને વ્યાપક લોકપ્રિયતા મળી. પણ પેલો જે સાહિત્યિક ચુનંદા વર્ગ હતો, જેઓ પ્રયોગશીલતાને જ ઊંચી કળા ગણતા, એમને બકની શૈલીને ક્યારેક સરળ, ભાવુક કે પછી મિડલ બ્રો કહીને થોડી ઓછી આંકી.
આ રસપ્રદ છે. જે એમની તાકાત હતી એ જ અમુક લોકો માટે ટીકાનું કારણ બની.
બરાબર. એમનું વિશ્વદર્શન પણ જુઓ. એ પેરિસના સલૂન્સ કે અમેરિકન લોસ્ટ જનરેશનની ચિંતાઓથી નહોતું ઘડાયું.
ના, એ તો ચીનના અનુભવોમાંથી આવ્યો હતું.
હા, ચીનમાં એમણે નજરો નજર જે જોયું, રાજવંશનું પતન, રાષ્ટ્રવાદનો ઉદય, યુદ્ધની ભયાનકતા, એ બધા અનુભવોએ એમના વિચારોને આકાર આપ્યો. અને પશ્ચિમને એશિયા વિશે, ચીન વિશે જાણવાની જે ભૂખ હતી એ એમણે સંતોષી.
એમના શરૂઆતના જીવન પર પાછા જઈએ, 3 મહિને ચીન ગયા, ઝેન્ઝિયાંગમાં મિશનરી માતા પિતા સાથે. આ ઉછેર આમ કેવો રહ્યો હશે?
કલ્પના કરો, એક બેવડી દુનિયા, ઘરમાં અંગ્રેજી ભાષા, પ્રોટેસ્ટન્ટ ધર્મશાસ્ત્ર, ડિકન્સ જેવા લેખકોનું સાહિત્ય,
અને ઘરની બહાર?
ઘરની બહાર પગ મૂકો એટલે બધું ચીની, મેન્ડેરિન ભાષા. કન્ફ્યુશિયન શિક્ષક હતા એમના, શ્રી કુંગ. એમની પાસેથી ચીની રીતરિવાજો, તત્વજ્ઞાન શીખવાનું. કહેવાય છે કે એ અંગ્રેજી કરતા પહેલા મેન્ડેરિન બોલતા શીખ્યા હતા.
અરે વાહ, આ તો ખરેખર બેવડી દુનિયા કહેવાય. બે સંસ્કૃતિઓ સતત સાથે.
હા, અને આ અનુભવે એમને બહુ ઊંડી સમજ આપી હશે.
એમના બાળપણનો કોઈ ખાસ બનાવ જેણે એમના પર ઊંડી છાપ છોડી હોય?
હા, 1900નો બોક્સર બળવો, વિદેશીઓ સામેનો એ વિદ્રોહ એટલો હિંસક હતો કે એમના પરિવારે જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. નાની ઉંમરે આટલો મોટો સાંસ્કૃતિક સંઘર્ષ અને રાજકીય અસ્થિરતા જોવી એનો ઊંડો પ્રભાવ પડ્યો હશે.
ચોક્કસ. પછી એ કોલેજ માટે અમેરિકા પાછા ગયા, રેન્ડોલ્ફ મેકોન વુમન્સ કોલેજમાં.
હા, વર્જિનિયા. પણ ત્યાં એમને એક વિચિત્ર અનુભવ થયો.
કેવો અનુભવ?
પોતાના જ દેશમાં પારકા હોવાનો અનુભવ. એમને લાગ્યું કે અમેરિકન સંસ્કૃતિ એમને બરાબર સમજતી નથી, જાણે એ પોતે ત્યાં અજાણ્યા હોય. એમને ચીન અને ત્યાંના લોકો વધુ પોતાના લાગતા હતા.
એટલે પેલી દ્વિઓળખ વધુ મજબૂત બની.
બરાબર. પછી 1914માં ભણીને પાછા ચીન ગયા. 1917માં લગ્ન કર્યા જ્હોન લોસિંગબર્ગ સાથે, જે કૃષિ અર્થશાસ્ત્રી હતા.
અને પછી ગ્રામીણ ચીનમાં રહેવા ગયા.
હા, અન્હુઈ પ્રાંતના ગામડામાં. અને આ જ અનુભવો પછીથી ધ ગુડ અર્થ માટે પૃષ્ઠભૂમિ બન્યા. પણ અંગત રીતે આ સમય બહુ મુશ્કેલ હતો એમના માટે.
કેમ, શું થયું હતું?
એમની દીકરી કેરોલ ગંભીર વિકાસલક્ષી વિકલાંગતા સાથે જન્મી. ફેનિલ કિટેન્યુરિયા, એટલે કે PKU, એ સમયે આ બીમારી વિશે ભાગ્યે જ કોઈ જાણતું હતું. આ દુઃખ એમના જીવનનો એક કાયમી હિસ્સો બની ગયો.
ઓહ.
અને રાજકીય રીતે પણ કંઈક થયું હતું ને?
હા, 1927માં નાનકિંગ ઘટના. ત્યાં વિદેશીઓ પર હુમલા થયા હતા અને બક પરિવાર માંડ બચ્યો હતો.
આ બધા આઘાત, અંગત અને રાજકીય, એમને કદાચ લેખન તરફ વધુ પ્રેરિત કર્યા, પોતાના અનુભવ અને પોતાની વેદનાને વાચા આપવા માટે.
અને પછી શરૂ થયો એમનો લેખન પ્રવાસ. 1930માં પહેલી નવલકથા ઇસ્ટ વિન્ડ વેસ્ટ વિન્ડ, અને 1931માં ધ ગુડ અર્થ, જેણે તો ઇતિહાસ જ બદલી નાખ્યો. શું જાદુ હતો એમની કલમમાં!
એમની સૌથી મોટી તાકાત એ હતી કે એમણે ચીની પાત્રોને આમ જીવંત કરી દીધા. એ સમયના પશ્ચિમી વાચકો માટે ચીની લોકો એટલે કાં તો કોઈ રહસ્યમય સ્ત્રી કે પછી કોઈ ખલનાયક જેવા.
હા, એવા સ્ટીરિયોટાઈપ્સ હતા.
વગે એ બધા તોડી રાખ્યા. એમણે વાંગલુંગ અને ઓલાન જેવા પાત્રો આપ્યા. સામાન્ય ખેડૂતો, મહેનત કરે, ભૂલો કરે, પ્રેમ કરે, સંઘર્ષ કરે, એમના સુખ દુઃખ, જમીન સાથેનો એમનો નાતો, કુટુંબની અંદરની સમસ્યાઓ, આ બધું એટલું સાર્વત્રિક હતું કે દુનિયાભરના વાચકો એની સાથે જોડાઈ ગયા. આ જ એમની સાંસ્કૃતિક અનુવાદક તરીકેની ભૂમિકા હતી.
અને એમની ભાષા શૈલી, જેના વખાણ પણ થયા અને ટીકા પણ.
હા, એમની શૈલી સાદી, સીધી, નિરાડંબર હતી, પણ એમાં એક પ્રકારની ગરિમા હતી, એક લય હતો, જાણે કોઈ વૃદ્ધ વાર્તાકાર કથા કહેતો હોય. એમણે પોતે કહ્યું હતું કે એમના પર કિંગ જેમ્સ બાઇબલ અને ચીની લોકકથાઓની જે વાર્તા કહેવાની પરંપરા છે એનો પ્રભાવ હતો. ભલે કેટલાક ટીકાકારો એને સરળ કહે, પણ લાખો વાચકો માટે એ સ્પષ્ટતા અને બળ એની તાકાત હતી. એનાથી જ એ મોટી મોટી ઘટનાઓ અને ઊંડી લાગણીઓ વ્યક્ત કરી શકતા હતા.
એમના લેખનમાં કયા મુખ્ય વિષયો વારંવાર જોવા મળે છે?
એક તો માણસ અને જમીન વચ્ચેનો જે મૂળભૂત સંબંધ છે એ. પછી ભાગ્યનું ચક્ર, નસીબની વાત, ખાસ કરીને ચીની દૃષ્ટિકોણથી. સ્ત્રીઓની જે આંતરિક શક્તિ હોય છે, એમની સહનશીલતા, એ બહુ મહત્વનો વિષય હતો એમના માટે.
અને બીજું,
અને જે મોટા સામાજિક કે રાજકીય ફેરફારો થાય એની અસર સામાન્ય માણસના જીવન પર, એના કુટુંબ પર કેવી પડા છે, એનું ચિત્રણ એમણે બખૂબી કર્યું.
તો શું આપણે એમને એક માનવતાવાદી સાહિત્યકાર કહી શકીએ? એમણે સાહિત્યનો ઉપયોગ સામાજિક મુદ્દા ઉઠાવવા કર્યો.
ચોક્કસપણે. એમણે પોતાની કલમથી એવા લોકોનો અવાજ ઉઠાવ્યો જે હાશિયામાં હતા. ચીનના ગરીબ ખેડૂતો, વિકલાંગ બાળકો, જેમ એમની પોતાની દીકરીની સ્થિતિ હતી, કે પછી યુદ્ધને કારણે જન્મેલા જે મિશ્ર જાતિના બાળકો હતા જેમને સમાજ સ્વીકારતો નહોતો, એમણે આ બધાના દુઃખને સંઘર્ષને માનવીય ચહેરો આપ્યો.
અને સ્ત્રી પાત્રનું નિરૂપણ, ઓ લાંડનું પાત્ર તો આજે પણ યાદ કરાય છે.
હા, ઓલા ધ ગુડ અર્થમાં હોય કે પછી ધ મધર નવલકથાની પેલી અનામી નાયિકા હોય, એમણે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓ કેવી રીતે ટકી રહે છે, એમની શાંત શક્તિ, એમની સ્થિતિસ્થાપકતા, એ બધું બહુ સરસ રીતે બતાવ્યું.
મતલબ કે એમણે માતૃત્વ કે લગ્નનું કોઈ આદર્શ ચિત્ર નથી આપ્યું?
ના, જરાય નહીં. એની જટિલતા, એની વાસ્તવિકતા બતાવી. યાદ છે ધ ગુડ અર્થમાં પેલું વાક્ય, સ્વર્ગ નીચેનું સૌથી કડવું પ્રાણી એ પત્ની છે જે શોધે છે કે તેના પતિની બહાદુરી માત્ર દેખાડો છે.
આવી પ્રમાણિકતા હતી એમના લખાણમાં.
એમની બીજી કઈ કૃતિઓ મહત્વની ગણાય? ધ ગુડ અર્થ તો છે જ.
પહેલી નવલકથા ઇસ્ટ વિન્ડ વેસ્ટ વિન્ડ 1930, જેણે પરંપરા અને આધુનિકતાના સંઘર્ષની વાત કરી. પછી ધ ગુડ અર્થ, જે હાઉસ ઓફ અર્થ ટ્રાયોલોજીનો પહેલો ભાગ હતો.
હા, એના બીજા બે ભાગ કયા?
સન્સ 1932 અને અ હાઉસ ડિવાઇડેડ 1935. એમાં વોંગ લુંગના દીકરાઓ અને પૌત્રોની પેઢીની વાત છે, જે ચીનમાં આવી રહેલા બદલાવો સાથે જોડાયેલી છે.
અને પેલી ધ મધર નવલકથા? ધ મધર 1933-34 પણ બહુ શક્તિશાળી કૃતિ છે. એક ગામડાની અનામી સ્ત્રીની વાત છે જે એકલી હાથે પોતાના પરિવારને ટકાવવા સંઘર્ષ કરે છે. સ્ત્રી શક્તિ અને માતૃત્વના બોજ અને ગૌરવનું અદ્ભુત ચિત્રણ છે.
યુદ્ધના સમયમાં લખાયેલી કોઈ ખાસ કૃતિ?
હા, ડ્રેગન સીડ 1942. ચીન જાપાન યુદ્ધની ભયાનકતા અને ચીની લોકોના પ્રતિકારની ગાથા છે એમાં. આ પુસ્તકે અમેરિકામાં ચીન માટે સહાનુભૂતિ ઊભી કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો.
અને એમની દીકરી વિશેનું પુસ્તક
ધ ચાઇલ્ડ હુ નેવર ગ્રુ 1950, આ કોઈ નવલકથા નથી પણ એમનું સંસ્મરણ છે. પોતાની દીકરી કેરોલની વિકલાંગતા અને એની સાથેના એમના અનુભવો વિશે એમણે ખૂબ જ ખુલ્લા દિલથી અને પ્રામાણિકતાથી લખ્યું છે.
એ સમયે આવા વિષય પર લખવું સહેલું નહીં હોય.
બિલકુલ નહીં. આ પુસ્તકે બૌદ્ધિક વિકલાંગતા અંગે જે ખોટી માન્યતાઓ હતી, જે કલંક હતું, એને દૂર કરવામાં ઘણી મદદ કરી અને એમના માનવતાવાદી કાર્યને પણ એનાથી વેગ મળ્યો.
એમણે અમેરિકન જીવન વિશે પણ લખ્યું છે ખરું ને? પણ અલગ નામથી.
હા, જ્હોન સેજિસ નામના ઉપનામથી. કદાચ એ પોતાની મુખ્ય ઓળખ જે ચીન સાથે જોડાયેલી હતી એને અલગ રાખવા માંગતા હતા. બાળકો માટે પણ સરસ લખ્યું છે, જેમ કે ધ બિગ વેવ 1948.
એ જાપાનની પૃષ્ઠભૂમિ પર છે, બરાબર?
હા, સુનામી જેવી કુદરતી આફત પછી હિંમત, મિત્રતા અને જીવનને ફરીથી સ્વીકારવાની વાત છે એમાં.
હવે વાત કરીએ એમના વારસાની. આજે પર્લબક ક્યાં ઊભા છે? એક જમાનામાં તો એ વિશ્વના સૌથી પ્રખ્યાત લેખકોમાંના એક હતા.
સાચી વાત છે. એમના જીવનકાળ દરમિયાન એમને અપાર લોકપ્રિયતા મળી, પુસ્તકો બેસ્ટ સેલર બન્યા, નોબેલ પુરસ્કાર મળ્યો, જાહેર જીવનમાં એમનું ખૂબ માન હતું. પણ સમય સાથે પરિસ્થિતિ બદલાઈ.
શું બદલાયું?
ખાસ કરીને 1949 પછી, જ્યારે ચીનમાં સામ્યવાદી શાસન આવ્યું અને પછી શરૂ થયો શીત યુદ્ધનો દોર.
હા, અમેરિકા અને સામ્યવાદી ચીન વચ્ચે તણાવ વધ્યો.
બરાબર. હવે પર્લબક, જે ચીન વિશે આટલી સહાનુભૂતિથી લખતા હતા, એમના પર અમેરિકામાં જ શંકાની નજરે જોવામાં આવવા લાગ્યું. પેલો મેકકાર્થી યુગ આવ્યો, સામ્યવાદી વિરોધી માહોલ બન્યો.
એટલે એમના પર પણ અસર થઈ?
સીધી રીતે નહીં, પણ આણકતરી રીતે એમના પર નિશાન ટાંકવામાં આવ્યું. એમની વફાદારી પર સવાલો ઉઠ્યા. બીજી બાજુ ચીનમાં પણ કેટલાક બૌદ્ધિકોને લાગ્યું કે એમનું ચીનનું ચિત્રણ ક્યાંક પશ્ચિમી દૃષ્ટિથી રંગાયેલું છે અથવા તો અધૂરું છે.
અને સાહિત્ય જગતમાં પણ એમની શૈલી થોડી પાછળ રહી ગઈ એવું લાગ્યું.
હા, પેલી મોડર્નિસ્ટ શૈલીઓ વધુ પ્રચલિત બની, એટલે એમની સરળ ગણાતી શૈલી થોડી ઓછી ફેશનેબલ ગણાવા લાગી. આ બધા કારણોસર એમની પ્રતિષ્ઠામાં થોડો ઘટાડો થયો.
પણ શું હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે? શું એમનું પુનઃમૂલ્યાંકન થઈ રહ્યું છે?
ચોક્કસપણે. આજે જ્યારે આપણે ગ્લોબલાઇઝેશન, ક્રોસ કલ્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ, પોસ્ટ કોલોનિયલ સ્ટડીઝની વાત કરીએ છીએ, ત્યારે પર્લબકનું કામ ફરીથી ખૂબ જ પ્રસ્તુત બની ગયું છે.
કઈ રીતે?
વિદ્વાનો હવે એમની જે ક્ષમતા હતી બે સંસ્કૃતિઓ વચ્ચે પુલ બનાવવાની, પેલી દ્વિ ઓળખને સમજવાની, એની કદર કરી રહ્યા છે. નારીવાદી વિવેચકો પણ એમની સ્ત્રી કેન્દ્રિત કથાઓમાં જે શક્તિ છે એને ફરીથી શોધી રહ્યા છે.
અને એમનો માનવતાવાદી વારસો, પેલું વેલકમ હાઉસ અને એમનું ફાઉન્ડેશન,
એ તો અદ્વિતીય છે. એમણે વેલકમ હાઉસ સ્થાપ્યું, અમેરિકાની પહેલી આંતરરાષ્ટ્રીય આંતરવંશીય દત્તક એજન્સી. વિચારો, એ સમયે એશિયન કે મિશ્ર જાતિના બાળકોને કોઈ દત્તક લેવા તૈયાર નહોતું.
અને એમણે એમને ઘર આપ્યું.
હા, અને એમણે પોતે પણ એક મોટું બહુજાતીય કુટુંબ દત્તક લીધેલા બાળકોથી બનાવ્યું હતું. એમનું પર્લ એઝબર્ગ ફાઉન્ડેશન આજે પણ એમના એ જ કાર્યને આગળ વધારી રહ્યું છે, બાળકોના અધિકારો અને આંતરસાંસ્કૃતિક સમજ માટે. આ એમની કરુણાનું જીવતું જાગતું ઉદાહરણ છે.
એમનું પેલું અવતરણ અહીં બરાબર બંધ બેસે છે. કોઈપણ સંસ્કૃતિની કસોટી એ છે કે તે તેના અસહાય સભ્યોની કેવી રીતે સંભાળ રાખે છે.
બિલકુલ. અને એશિયન અમેરિકન લેખકો માટે પણ એમણે એક રસ્તો બનાવ્યો.
હા, એમી ટેન, મેક્સિન હોંગ કિંગસ્ટન જેવા લેખકો.
હા, એમના જેવા લેખકો જેઓ પાછળથી એશિયન અમેરિકન અનુભવો પર લખીને પ્રખ્યાત થયા, એમના માટે પર્લ બકે એક રીતે પાયો નાખ્યો હતો. એમણે બતાવ્યું કે અમેરિકન સાહિત્ય ફક્ત અમેરિકા વિશે જ ન હોઈ શકે, એ વૈશ્વિક પરિપ્રેક્ષ્યને પણ સમાવી શકે છે. આજે પણ જ્યારે દુનિયામાં સાંસ્કૃતિક ગેરસમજો અને દિવાલો ઊભી થાય છે, ત્યારે એમનું કાર્ય આપણને સહાનુભૂતિ અને માનવતાનો માર્ગ બતાવે છે.
એમના કેટલાક વિચારો તો આજે પણ એટલા જ સચોટ લાગે છે. પૂર્વગ્રહ વિશે એમણે જે કહ્યું હતું.
કયું?
પૂર્વગ્રહ આપણો ઘણો સમય બચાવે છે. આપણે તથ્યો જાણ્યા વિના જ અભિપ્રાયો બાંધી શકીએ છીએ. કેટલી વાસ્તવિક અને ધારદાર વાત.
સાચી વાત. અને લેખન પ્રત્યે એમની જે નિષ્ઠા હતી, હું મૂળની રાહ જોતી નથી, તમારા મનને ખબર હોવી જોઈએ કે તેણે કામે લાગી જવાનું છે.
હા, અને પેલું શ્રેષ્ઠતાવાળું, કાર્યમાં આનંદનું રહસ્ય એક શબ્દમાં સમાયેલું છે, શ્રેષ્ઠતા.
બરાબર. એ બતાવે છે કે લેખન એમના માટે શોખ નહીં પણ એક ગંભીર સાધના હતી.
એમની પેલી બેવડી ઓળખની વાત જે એમણે નોબેલ ભાષણમાં કહી હતી, એ પણ ખૂબ અસરકારક છે.
હા, હું જન્મ અને વંશથી અમેરિકન છું, પણ મારી પ્રથમ સભાન સ્મૃતિઓ ચીનની છે. મારી પ્રથમ વાણી ચીની હતી અને મારા પ્રથમ આંસુ ચીની માટી પર પડ્યા હતા. આમાં જાણે એમનું આખું જીવન આવી જાય છે.
અને ધ ગુડ અર્થનું પેલું ઓલાનનું વાક્ય, આ જીવનમાં પૃથ્વી જ આપણા માતા પિતા છે.
અને તે એકમાત્ર છે જે આપણને ક્યારેય છોડશે નહીં. પૃથ્વી હંમેશા ત્યાં જ હોય છે. આ એમના લેખનનો જે મૂળ સૂર છે, માણસ અને માટીનો સંબંધ, એને સચોટ રીતે પકડે છે.
આટલી બધી વાતચીત પછી એક છેલ્લો વિચાર મનમાં આવે છે.
કયો વિચાર?
પર્લ બકે વાર્તાઓ દ્વારા સંસ્કૃતિઓને જોડવાનો, સહાનુભૂતિ કેળવવાનો પ્રયાસ કર્યો. આથે ટેકનોલોજીના કારણે દુનિયા વધુ જોડાયેલી લાગે છે, પણ સાથે સાથે મને લાગે છે કે વધુ વિભાજિત પણ થઈ રહી છે. સાંસ્કૃતિક, રાજકીય, વૈચારિક દિવાલો જાણે વધુ મજબૂત બની રહી છે.
તમે બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. આજના સમયમાં આ સવાલ ખૂબ જ પ્રસ્તુત છે.
શું આજે પણ સાહિત્ય, કલા, વાર્તાઓ એ ભૂમિકા ભજવી શકે છે?
એ જ મોટો પ્રશ્ન છે. શું વાર્તાઓ ખરેખર આજે પણ એ તાકાત ધરાવે છે કે એ આપણને એકબીજાની નજીક લાવી શકે, પેલી સહાનુભૂતિ જગાવી શકે જે આ ભેદભાવની દિવાલોને તોડી શકે? પર્લ બકનું જીવન અને એમનું કાર્ય આપણને આ સવાલ પૂછવા મજબૂર કરે છે. અને કદાચ કદાચ એનો જવાબ આપણે સૌએ સાથે મળીને પોતપોતાની રીતે શોધવાનો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.